समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां बंद अधिकारमां गाथा 237 थी 241 पांच गाथा एक साथे छे एनो स्वाध्याय आपणे करी रह्या छीए। गाथानो अर्थ टीका भावार्थ अने पूज्य गुरुदेव कांजी स्वामीना आ गाथा उपरना प्रवचनना महद अंश आपणे पूरा कर्या छे। હવે આગળ વધારે અંશ લઈએ। વધારે અંશ લેતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ તો આ પાંચ ગાથામાં એક દ્રષ્ટાંત દ્વારા વાત કરવામાં આવી છે। દ્રષ્ટાંત એવું આપ્યું કે કોઈ પુરુષ પોતાના શરીર ઉપર તેલનું મર્દન કરીને પછી એવી માટીવાળી ધૂળવાળી જગ્યામાં શસ્ત્ર સાથે વ્યાયામ કરતો હોય અને સચિત અચિતને છેદી નાખતો હોય તો એ વખતે એને એ માટી ચોંટી જાય છે, એટલે કે એ માટીનો બંધ થાય છે। તો એમાં એ માટી ચોંટી જવામાં શું કારણ છે? તો એમ કહ્યું કે એ માટીમાં રહીને કામ કરે છે, એ વ્યાયામ કરે છે, એટલે કંઈ માટી ચોંટે છે એમ નથી। કેમ કે બીજાઓ પણ એ વખતે ત્યાં એ જ રીતે વ્યાયામ કરે છે, એમને માટી ચોંટતી નથી। એ શસ્ત્ર લઈને કરે છે માટે પણ એમ થતું નથી। એ સચિત અચિતને વેદી નાખે છે માટે પણ એમ થતું નથી। એ હાથ આદિ બધા કરણનો ઉપયોગ કરે છે એટલે એમ થાય છે એમ પણ નથી। પરંતુ એ શરીર ઉપર તેલનું મર્દન કરીને આવ્યો છે એટલે એ ચિકાસ છે, એ જ માટી ચોંટવાનું કારણ છે। અને પછી આના ઉપરથી સિદ્ધાંતની વાત સમજાવી અને એ સિદ્ધાંતની વાતને ગુરુદેવે વિસ્તારપૂર્વક સમજાવી અને એમ સમજાવતા એક વાતનો નિષ્કર્ષ થયો કે ઉપયોગમાં રાગ આદિની એકતા એ જ બંધનું કારણ છે। કોઈ મિથ્યા દ્રષ્ટિ છે એને કર્મનો બંધ પડે છે તો એમાં બીજા કોઈ કારણ નથી, પરંતુ એના જ્ઞાન દર્શનના ઉપયોગમાં માત્ર રાગને જાણવાપણે ન રહેતા એની સાથે એકત્વ કરે છે એ જ બંધનું કારણ છે। તો આજે એ વિશે આગળ ગુરુદેવના પ્રવચનમાંથી આપણે વિસ્તાર કરીએ। પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 18 ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે અહીં સિદ્ધાંત શું નક્કી થયો કે ઉપયોગમાં રાગાદીકરણ તે બંધનું કારણ છે। ઉપયોગમાં રાગનું કરવું અર્થાત રાગની સાથે એકત્વ બુદ્ધિ કરવી તે બંધનું કારણ છે। જ્યારે ઉપયોગમાં વિતરાગ સ્વરૂપનું પ્રગટ કરવું તે અબંધનું કારણ છે। વિતરાગ ભાવે રહેવું એટલે ઉપયોગમાં વિતરાગ સ્વરૂપનું પ્રગટ કરવું એ બંધનું કારણ નથી, એ અબંધનું કારણ છે, એ આનંદનું કારણ છે, એ અતિન્દ્રિય આનંદનું કારણ છે, સુખનું કારણ છે, શાંતિનું કારણ છે। ગુરુદેવ કહે છે કે આવી વાત છે, સત્ય આ જ છે। બહારની ચીજ જે રાગ કે જે એના નિર્મળ ઉપયોગમાં નથી તે બહારની ચીજને ઉપયોગમાં એકાકાર કરવી એ બંધનું કારણ છે, એ દુઃખનું કારણ છે, એ વ્યાકુળતાનું કારણ છે, આકુળતાનું કારણ છે। એટલે રાગ ને માત્ર જાણવારૂપ નહીં રહેતા એમાં એકત્વ કરવું, જે રાગ કે જે એના સ્વરૂપમાં નથી એમાં એકત્વ કરવું, ઉપયોગમાં એનો ઉપયોગ રાગને જાણવા વાળો થાય ત્યાં સુધી કાંઈ વાંધો નથી, પરંતુ એ રાગમાં એકત્વ કરે છે એ જ સર્વ દુઃખનું કારણ છે, બંધનું કારણ છે, ભવ ભ્રમણનું કારણ છે. એટલે કહે છે કે બહારની ચીજને ઉપયોગમાં એકાકાર કરવી, એકાકાર કરવી, એક આકાર થવું, એટલે ઉપયોગમાં એ બહારની ચીજ પરનું લક્ષ થતા જે ભાવ છે એ ભાવે પોતે પરિણમી જાય તો બંધનું કારણ થાય, દુઃખનું કારણ થાય. આગળ પાના નંબર 19 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ, અમે તો તને તારા હિતની વાત કરીએ છીએ કે રાગને પુણ્યને એવા ભાવને ઉપયોગમાં એકરૂપ કરવો, એમાં એકત્વ કરવું એ બંધનું કારણ છે, અને રાગને ઉપયોગથી જુદો પાડીને, ભિન્ન પાડીને એકલો નિર્ભેળ ઉપયોગ કરવો, નિર્ભેળ એટલે ભેળ વિનાનો, કોઈ પણ જાતના ભેળ વિનાનો ચોખ્ખો ઉપયોગ કરવો, શુદ્ધ ઉપયોગ કરવો, સૂક્ષ્મ ઉપયોગ કરવો, એ અબંધનું કારણ છે, મોક્ષનું કારણ છે. ઉપયોગ એનો શુદ્ધ છે, પણ શુદ્ધ ક્યારે છે? કે સ્વરૂપનું લક્ષ્ય છે તો ઉપયોગ શુદ્ધ છે. સ્વરૂપનું લક્ષ્ય છોડીને એ પરનું લક્ષ્ય કરે છે એટલે એ ઉપયોગ નિર્ભેળ રહેતો નથી. પરનું લક્ષ્ય કરી અને પછી એમાં એ એકરૂપ થાય છે, એકાકાર થાય છે, એટલે એ રાગ સાથેનું એકત્વ એને ઉપયોગમાં થયું, અને એવો ઉપયોગ જે પરભાવે થયો છે, વિભાવ ભાવે થયો છે, વિકારી ભાવે થયો છે, એ જ બંધનું કારણ છે. એટલે એ ઉપરથી ઉપદેશ એ ગ્રહણ કરવાનો છે કે પોતાનો ઉપયોગ શુદ્ધ નિર્મળ છે, પોતાના સ્વભાવનું લક્ષ્ય કરતા એ ઉપયોગ હંમેશા નિર્મળ રહે છે, એવા ઉપયોગને શુદ્ધ રાખવો, વિભાવ ભાવે નહીં પરિણમાવવો, એ જ માત્ર કર્તવ્ય છે. પરનું લક્ષ્ય કરીને વિભાવ ભાવે થવાથી ઉપયોગ ચલિત થયો, ઉપયોગમાં રાગ સાથે એકતા થઈ, અને એમ થતાં આ શ્રવને બંધ થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે રાગને, પુણ્યના ભાવને ઉપયોગમાં એકરૂપ કરવા એ બંધનું કારણ છે, અને રાગને ઉપયોગથી જુદો રાખવો, જુદો પાડી દેવો, કે રાગ જુદો અને હું ભગવાન આત્મા જુદો, અને પછી એવા એ ઉપયોગને ત્વના આશ્રયે સૂક્ષ્મ કરવો, શુદ્ધ રાખવો, શુદ્ધ ભાવે પરિણમવું, એ જ અબંધ એટલે મોક્ષનું કારણ છે. આ મહાસિદ્ધાંત છે, આમાં જરાય બાંધછોડ કે ઢીલા પણ ચાલી શકે નહીં. રાગથી લાભ થાય એમ માને એ તો રાગથી પોતાનું એકત્વ કરનારો છે, તે મિથ્યા દ્રષ્ટિ છે, અને તેને બંધ જ થાય, મોક્ષ ન થાય, આવી વાત છે. હવે આ ગાથાઓ ઉપર પંડિતજીએ જે ભાવાર્થ કહ્યો છે એ ભાવાર્થ ઉપરના ગુરુદેવના પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે લઈએ. અહીંયા પારણ નંબર 19 ઉપર ગાથા 237-241 ભાવાર્થ ઉપરનું પ્રવચન, ત્યાં કહે છે કે અહીં નિશ્ચય ને પ્રધાન કરીને કથન છે. ગુરુદેવ સમજાવે છે કે એનો અર્થ શું, એટલે કે વ્યવહારનો રાગ છે એને અહીં ગૌણ કરી નાખ્યો છે. જ્ઞાનીને અસ્થિરતાનો રાગ છે પણ તે વાત અહીં લેવી નથી. અહીં તો નિશ્ચય વસ્તુ જે શુદ્ધ ચૈતન્ય છે તેના ઉપયોગમાં રાગનું કરવું એ બંધનું કારણ છે એમ વાત છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એનો ઉપયોગ એનું લક્ષ્ય કરતા શુદ્ધ હોય, નિર્મળ હોય, નિર્ભેળ હોય, અને એ જ નિશ્ચય છે. તો એવી નિશ્ચય વસ્તુ છે એમાં એ રાગ સાથે એકત્વ કરવું એ બંધનું કારણ છે. ભગવાન આત્મા શુદ્ધ ચેતન છે, તેના ઉપયોગમાં कि भगवान आत्मा ज देखावो जोईए, ए आत्मा ज जणावो जोईए एवो एनो शुद्ध निर्मळ निर्भेळ उपयोग होय, एनु ज एने लक्ष्य होय। पण एवू न करता उपयोगमां परनु लक्ष्य करी अने रागमां एकता करवी, रागमां एकत्व करवू ए बंधनु कारण छे, एम अहींया तो वात छे। એટલે અહીંયા જે વાત કરવી છે એ નિશ્ચયને પ્રધાન કરીને કરવામાં આવી છે। સાધક દશામાં એને રાગ તો થાય છે, અસ્થિરતાનો રાગ તો થાય છે, એની અહીંયા વાત નથી કરી। એ વાતને ગૌણ કરી અને મુખ્યતાથી જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે એવા સમ્યક દ્રષ્ટિને તેનો ઉપયોગ એક વખત ભગવાન આત્મા તરફ રળ્યો છે અને એને સમ્યક જ્ઞાન થયું છે, એને બંધ પડતો નથી, એ વાતને હૃદયમાં સ્થાપીને અહીંયા નિશ્ચયથી એ વાત કરવામાં આવી કે તો પછી બંધનું કારણ શું છે? તો કે મિથ્યાત્વ એ બંધનું કારણ છે, રાગ સાથેનું એકત્વ છે એ બંધનું કારણ છે। સમ્યક દર્શન થયા બાદ જે અલ્પરાગ થાય અને તે વડે તેને જે અલ્પબંધ થાય એ અહીં ગૌણ કરીને નિશ્ચયને પ્રધાન કથન કર્યું છે। આગળ 20મા પાના ઉપર કહે છે કે અહીં નિશ્ચયની વ્યાખ્યા કરે છે, જ્યાં નિર્બાધ હેતુથી સિદ્ધિ થાય તે જ નિશ્ચય છે। બાધા વિના, કોઈ પણ બંધ વિના જે સિદ્ધ થાય છે એ જ નિશ્ચય છે। બંધનું કારણ વિચારતા નિર્બાધપણે એ જ સિદ્ધ થયું કે મિથ્યાદ્રષ્ટિ પુરુષ જે રાગ દ્વેષ મોહ ભાવોને પોતાના ઉપયોગમાં કરે છે તે રાગાદિક જ બંધનું કારણ છે। સમ્યક દર્શન પછી જે રાગાદિક અસ્થિરતાના કારણે થાય છે તે બંધનું મુખ્ય કારણ નથી અને એ અનંતાનું બંધી કસાય ગયો છે એટલે એવા બંધ પડતા પણ નથી, એટલે એને અહીંયા ગૌણ કરીને વાત કરી છે। આગળ કહે છે, તે સિવાય બીજા બહુ કર્મયોગ્ય પૂતગલોથી ભરેલો લોક, બીજામાં બહુ કર્મયોગ પૂતગલોથી ભરેલો લોક, બીજા કારણો છે એની વાત લીધી પંડિતજીએ કે કર્મયોગ્ય પૂતગલોથી ભરેલો લોક, કારણે રજકણોથી ભરેલો, ઠાંસી ઠાંસીને ભરેલો આ લોક છે, એ લોક પણ કાંઈ કર્મબંધનું કારણ નથી। મન વચન કાયાના યોગ એ પણ કાંઈ કર્મબંધનું કારણ નથી। અનેક કરણો એ પણ કાંઈ કર્મબંધનું કારણ નથી। તથા ચેતન અચેતનનો ઘાત એ કાંઈ બંધના કારણ નથી। જો તેમનાથી, એટલે આ જે બધી વસ્તુ કઈ એનાથી જો બંધ થતો હોય તો સિદ્ધોને, યથાખ્યાત ચારિત્રવાળાઓને, કેવળ જ્ઞાનીઓને અને સમિતિ રૂપે પ્રવર્તનારા મુનિઓને બંધનો પ્રસંગ આવે, પરંતુ તેમને તો બંધ થતો નથી। હવે પંડિતજીએ આ વાત સમજાવી એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું, કે સિદ્ધો કર્મયોગ્ય પૂતગલોથી ભરેલા લોકમાં હોવાથી તેમને બંધ થવો જોઈએ। સિદ્ધશિલા ઉપર પણ ત્યાં પણ પૂતગળો છે, એવા પૂતગળો છે, પણ એથી કાંઈ બંધ થતો નથી। યથાખ્યાત ચારિત્રવાળાઓને મન વચન કાયાના યોગની ક્રિયા થાય છે, હજી ચાર અઘાતી કર્મ રહ્યા છે, એટલે ચાર અઘાતી કર્મ છે તો પછી શરીર પણ છે, આયુષ્ય પણ છે, ગોત્ર પણ છે અને હજી સાતા વેદનીય પણ હોય છે, એટલે એમને મન વચન અને કાયાનો યોગ તો છે અને એ પ્રમાણે ક્રિયાઓ પણ થાય છે, છતાં પણ યથાખ્યાત ચારિત્ર પ્રગટ કર્યું છે, બધા કસાયોનો અભાવ થયો છે એવી એ અદભુત દશા વર્તે છે, એમને પણ જો મન વચન કાયાના યોગ દ્વારા બંધ થતો હોય તો એમને પણ બંધ થવો જોઈએ, પણ એમને કાંઈ બંધ થતો નથી। કેવળીઓને પણ કર્ણો નામ ઇન્દ્રિયો વગેરે છે, તો જો કર્ણોથી બંધ થતો હોય તો તેમને પણ બંધ થવો જોઈએ, પણ એમને પણ બંધ થતો નથી। અને समिति रूपे प्रवर्ता मुनियों ने चेतन अवचेतन नो घात थाय छे, तेथी तेमने पण बंद थवो जोईए, परंतु एमने पण बंद थतो नथी। एटले अहींया बंधना कारण तरीके आ बधा कारणों जे छे एने व्यभिचारमय कह्या, एटले ए कारणो नथी, ए कारणो मानवामां आवे तो ए असत्य मानना थाय छे। એટલે અહીંયા કહે છે કે તેથી આ હેતુઓમાં જે કારણો દર્શાવ્યા એમાં વ્યભિચાર આવ્યો, એટલે કે આ ચારે પ્રકારના બંધના જે કારણ કહેવામાં આવ્યા એ ખરેખર નિર્બાધપણે સિદ્ધ થતા નથી, એમાં ક્યાંક કોઈક રીતે બાધા આવે છે, એ સિદ્ધ થતું નથી કે આમાંના ચાર કારણોમાંથી કોઈ પણ કારણ જે બંધનું કારણ હોય એ સિદ્ધ થતું નથી, અને જો એમ માનવામાં આવે તો એ વ્યભિચાર થયો, એ અસત્ય વાત થાય છે। માટે બંધનું કારણ એ ચારમાંથી કોઈ નથી, પરંતુ માત્ર રાગાદિક ભાવ જ છે। જીવનો ઉપયોગ રાગાદિ સાથે એકત્વ કરે એ જ બંધનું કારણ છે। માટે બંધનું કારણ રાગાદિક જ છે એ નિશ્ચય છે। ઉપયોગમાં રાગાદિકરણ એ એક જ બંધનું કારણ નિશ્ચયથી સિદ્ધ થાય છે, નિર્બાધપણે સિદ્ધ થાય છે, કોઈ પણ એમાં વાંધો આવતો નથી, અને એ કારણ બરાબર સિદ્ધ થાય છે, એમાં કોઈ બાધા આવતી નથી। જ્યારે એમ માનવામાં આવે કે રાગાદિક ભાવ છે એનું ઉપયોગમાં એકત્વ થયું એ કર્મબંધનું કારણ છે, તો એમાં બીજો સામે કોઈ વિરોધ આવતો નથી, એટલે એ કારણ બરાબર નિશ્ચયથી સિદ્ધ થાય છે, એટલે નિશ્ચયથી નિર્બાધપણે એ કારણ સિદ્ધ થાય છે। જ્યારે પેલા ચાર કારણ છે એ સિદ્ધ થતા નથી, કેમ કે એમાં તો કેવળી ભગવાનનો, તીર્થંકર ભગવાનનો અને મુનિઓનો વિચાર કરીએ તો એ ચારે કારણો એમને બંધના હેતુ થતા નથી, એટલે એ તો સિદ્ધ થતું નથી કે એ ચારમાંથી કોઈ કારણ બંધનું કારણ છે। સચેત અને અચેતનો ઘાત, એ ઘાત થાય છે એને જરાક આપણે સમજીએ, કેમ કે ઘણાના મનમાં એ પ્રશ્ન હશે, ભલે અત્યારે બોલતા ન હોય પણ અંતરમાં એમ હોય કે ઘાત થાય અને બંધ ન થાય એમ કેમ બને। જો એક તો આ દ્રષ્ટિ પ્રધાન કથન છે એક વાત, અને અહીંયા નિશ્ચયથી એટલે કે જે સત્ય કારણ છે એની મુખ્યતાથી વાત કરવામાં આવી છે, એટલે વ્યવહારને ગૌણ કરીને વાત કરવામાં આવી છે, એટલે મુખ્યપણે જે કારણ બંધનું છે એને જણાવવામાં આવ્યું છે। એટલે સચેત અને અચેતનો ઘાત એ મુનિઓને વિકલ્પ રૂપે પણ નથી, કે ઘાત થયો તો ભલે થયો એવો કોઈ વિકલ્પ પણ નથી, એમને તો ખૂબ જૈણા પ્રવર્તે છે, એ તો પાંચ સમિતિઓ બરાબર સારી રીતે પાળે છે, એટલે ક્યાંય કોઈ જીવનો ઘાત ન થાય એ પ્રત્યે એમને તો ખૂબ પ્રયત્ન છે। એટલે એવા પ્રયત્નપૂર્વક વર્તા મુનિઓને એ ઘાત પ્રત્યે સ્વપ્નમાં પણ વિકલ્પ નથી આવતો કે ભલે થઈ ગયો તો થઈ ગયો, એમાં એનું નસીબ એવો વિકલ્પ એને નથી આવતો, એ તો જૈણાપૂર્વક વર્તે છે, યત્નાપૂર્વક રહે છે, પાંચ સમિતિઓ બરાબર પાળે છે, એટલે એમને કાંઈ એની હિંસા થાય એવો ભાવ જ નથી, અને છતાં પણ જેવો હિંસા થઈ જાય છે, કેમ કે વિહાર વગેરે થાય છે તો એમને મુનિઓને પણ એવી સૂક્ષ્મ જીવો જે દેખાતા નથી એની હિંસા તો થઈ જાય છે, એટલે એવી રીતે ચેતનની હિંસા થાય છે, પોતાને ખ્યાલ પણ ન આવે એવી રીતે થાય છે, એટલે એ રીતે ચેતન અચેતનનો ઘાત થાય, તેથી કાંઈ એમને બંધ પડતો નથી, તેથી એ બંધ પડતો નથી, અને ક્યારેક ક્યારેક પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એવા યોગ સહિત છે તો એવા અલ્પબંધ પડે છે, કેમ કે મુનિઓની દશા કેવી છે કે ત્રણ કષાયનો તો અભાવ કર્યો છે, માત્ર સંજ્વલન કષાય રહ્યો છે, ત્રણ કષાયનો અભાવ થયો છે, એટલે ક્રોધ માન માયા લોભ અનંતાનું બંધીના એનો અભાવ છે, ક્રોધ માન માયા લોભ અપ્રત્યાખ્યાના વર્ણીયના એનો પણ અભાવ છે, અને ક્રોધ માન માયા લોભ પ્રત્યાખ્યાના વર્ણીયના એનો પણ અભાવ છે, અને સાથે સાથે પેલા નવ નો કષાય છે એ પણ અતિ 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 મંદ પડી ગયા છે, માત્ર સંજલન કસાયના ક્રોધ માન માયા લોભ રહ્યા છે। આવી દશામાં મુનિ એમ કહીએ કે કસાય રહિત થયા છે, તો ખોટું નહીં, એ પોતે પોતાના આત્માનું લક્ષ કરીને રહ્યા છે. મુનિ કોને કહીએ? તેને આત્માનો પ્રતિરૂપ સ્વસંવેદન સહિત અનુભવ છે એવા એ મુનિ છે. દ્રષ્ટિ આત્મા તરફ છે અને આ ભવે નહીં જાય તો બીજા બે ભવ કરીને એ મોક્ષે જશે એવા એ મુનિ છે. કે ચાર ભવે મોક્ષે જનાર છે અને હવે ભવ રહ્યા નથી એવા સાતમા છઠ્ઠે ગુણસ્થાને વર્તતા મુનિઓની દશા ઘણી ઊંચી છે. એટલે એ વાત કરી કે એ સમિતિ રૂપે પ્રવર્તે છે, માટે એમને ચેતન કે અચેતનનો ઘાત છે એ દ્વારા એમને કર્મનો બંધ નથી. એટલે એનો અર્થ એ થયો કે ચેતન અચેતનનો ઘાત એ કાંઈ બંધનું કારણ નથી. આપણે એની વાત કરી રહ્યા છીએ, સચેત અચેત, કેમ કે આ સંબંધી ઘણી ઊંધી માન્યતાઓ પ્રવર્તે છે અને માત્ર એક જ આ સચેતનો ઘાત ન થાય એનું લક્ષ્ય કરી અને જીવો આખું જીવન પૂરું કરી નાખે છે અને બીજું કાંઈ ધર્મ ધ્યાન કરતા નથી. આવું વર્તમાનમાં જોવામાં આવી રહ્યું છે. નાની નાની વસ્તુમાં હજી અચેત સચેત કર્યા કરે છે અને કેટલીક વખત તો સચેત જે છે એને અચેત સમજે છે અને અચેતને સચેત સમજે છે એવી પણ મૂર્ખાઈઓ કરતા હોય છે. અને એ જ લક્ષ્ય કરી અને જે કરવા જેવું છે પોતાના સ્વરૂપમાં જવા જેવું છે એ કરતા નથી. એટલા માટે આની વાત આપણે લઈ રહ્યા છીએ કે ચેતન અને અચેતન પદાર્થો એના ઘાત દ્વારા ખરેખર જીવને બંધ થતો નથી, કેમ કે એ ઘાત કરવાનો ભાવ એને નથી અને સાથે એને સમિતિ રૂપે પ્રવર્તવાનું થાય છે, માટે એવા મુનિને એ ઘાત બંધનું કારણ નથી. એટલે એનો અર્થ એ થયો કે એ ખરેખરું એ કારણ નથી. જો ખરેખરું કારણ હોત તો પછી મુનિઓને પણ એ કારણ થાય. એટલા માટે પેલા બધા ત્રણ કારણની સાથે આ ચોથું કારણ પણ આપણે એમ સમજવાનું છે કે એ બંધનું કારણ નથી. પણ એમાં એનો અર્થ એવો નથી થતો કે આપણે ઘાત થયો તો ભલે થયો એમ આપણે મનમાં વિકલ્પમાં ભાવ સાથે માનતા હોઈએ, એવા ભાવે રહેતા હોઈએ કે મરવાનું હોય તો મરે, એમાં મારે શું છે, એ તો એના કારણે મર્યો, એનું આયુષ્ય હતું એટલે એ મરી ગયો. એવો જો અંતરમાં ભાવ આવતો હોય તો સમજવું કે બંધ પડશે. અહીંયા તો મુનિઓ સમિતિ રૂપે પ્રવર્તે છે અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયું છે, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે, ત્રણ કસાયની ચોકડી ગઈ છે એવી દશા એમને વર્તે છે ત્યારે એમને બંધ પડતો નથી. એટલે એને એ કારણને અહીંયા બંધના કારણ તરીકે લેવામાં નથી આવ્યો. પણ આપણે જયારે બરાબર યત્નપૂર્વક ન વર્તતા હોઈએ, બેદરકારીપૂર્વક વર્તીએ અને સચેતનો ઘાત થઈ જાય તો બંધ પડે, ન પડે એમ નથી, જરૂર બંધ પડે, પાપનો બંધ પડ્યા વગર રહે જ નહીં. અરે સચેતનો ઘાત ન થાય અને મનમાં એવો વિકલ્પ પણ હોય કે ભાઈ જે મરવાના છે એ મરે છે, જે મરવાના છે એ મરે છે, એમનું આયુષ્ય એટલું હોય એટલે મરે છે, એમાં મારે શું, એવો પણ જો એને મનમાં વિકલ્પ આવતો હોય તો પણ સમજવું કે એને પાપનો બંધ પડશે, તો પણ એને પાપનો બંધ પડશે. મુનિના જેવી દશા અંતરંગ દશા થવી જરૂરી છે અને એવો વિકલ્પ પણ ના આવે અને પછી ક્યારેક એવી રીતે એ સચેતનો ઘાત થઈ જાય તો બંધ નથી પડતો. તો આ આપણે સચેત અચેત સંબંધીની વાત જરાક વિસ્તારથી સમજ્યા છીએ. શાસ્ત્રમાં જે વાત આવી હોય એમાં સિદ્ધાંત સમજાવવામાં આવ્યો હોય અને સિદ્ધાંતને બરાબર સમજવાનો અને સાથે ને સાથે સિદ્ધાંત શાસ્ત્રની સાથે ને સાથે જે ચરણાનુયોગના ગ્રંથ છે એને પણ વાંચવાના, વિચારવાના અને એ પ્રમાણે પ્રવર્તવાનો. સમ્યક દર્શન ન થયું હોય તો પણ ચરણાનુયોગના ગ્રંથમાં જે વાત આવી છે એને સ્વીકારી અને ચારિત્ર તો એ પ્રમાણે જ ઘડવાનું. સમ્યક દર્શન થશે પછી અમે તો ચારિત્ર વિશે કંઈક વિચારીશું એમ હોય નહીં. સમ્યક દર્શન નથી થયું માટે ચારિત્ર છે એ સ્વભાવ છે એમ જયારે સિદ્ધાંતમાં કહ્યું એનો અર્થ એવો નથી કે કોઈપણ પ્રકારનું બાહ્ય ચારિત્ર મિથ્યાદ્રષ્ટિને હોય જ નહીં એવો અર્થ થતો નથી. કે કોઈપણ પ્રકારે પૂજા ભક્તિ વિનય કે વ્રત તપ આદિ મિથ્યાદ્રષ્ટિને હોય જ નહીં એમ નથી કહ્યું. પણ મિથ્યાદ્રષ્ટિના એ વ્રત તપ પૂજા ભક્તિ જે છે એ માત્ર સ્વભાવ છે અને એમાં એને રોકાઈ નહીં રહેતા પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને સમ્યક દર્શન પ્રગટ કરવું એ મુખ્ય વાત છે. એટલે ત્યાં માત્ર ધર્મ સમજીને રોકાઈ ન રહેવું એ માટે સિદ્ધાંતને સમજાવવામાં આવ્યા હોય છે અને એ નથી થતું એટલે ભવના ભ્રમણ થાય છે એમ કહી અને એને એની મુખ્યતા સમજાવી છે કે સમ્યક દર્શન પ્રગટ કરવું એ મુખ્ય છે, પણ એમાં એમ ક્યારેય નથી કહ્યું કે તું ભાઈ બધું છોડી દે, કે પૂજા ભક્તિ આ તું વ્રત તપ કરે છે બધું છોડી દે, એમ ક્યારેય નથી કહ્યું. ક્યારેય એમ નથી કહ્યું કે શુભભાવને છોડીને તું અશુભમાં જા, એમ ક્યારેય નથી કહ્યું. પરંતુ એમ કહ્યું છે કે એ શુભભાવ દ્વારા ધર્મ છે એવી માન્યતાને તું છોડી દે. માન્યતા તારી ત્યાં શુભભાવ દ્વારા ધર્મની છે ને, અને તું શુભભાવમાં પ્રવર્તે છે, એ માન્યતાને છોડી દે. એને શુભભાવને શુભભાવ સમજી, એને શુભભાવને શુભભાવ સમજીને જ કર, અને એથી આગળ શુદ્ધભાવમાં તારે જવાનું છે એ વાતનો તું નિર્ધાર કર. એટલે અત્યારે સમ્યક દર્શન જેને નથી એને કાંઈ ચરણાનું યોગના ગ્રંથો ન વાંચવા, અથવા તો ચરણાનું યોગમાં જે કહેલી વાત છે એ વ્રત તપ ભક્તિ આદિની એ ન કરવી, એને એનો અંગીકાર ન કરવો, એમ કંઈ કહ્યું નથી. એટલે સાથેને સાથે એ વાત પણ છે કે સિદ્ધાંતને આપણે સમજીએ, અને ચારિત્રમાં તો જેટલું બને એટલું ચારિત્ર આપણે ઉજ્જવળ કરતા જઈએ, એ બધું સાથેને સાથે જ થાય છે. નહીતર તો પછી સિદ્ધાંત શાસ્ત્ર વાંચીને માત્ર નિશ્ચય આભાસી થઈ જવાશે, અને પછી આપણે કંઈ પણ ઘાત થતો હોય તો આપણે એમ કહીએ કે એનાથી ક્યાં ધર્મ કે અધર્મ થાય છે, કેમ કે ધર્મ થાય છે એ તો આત્મામાં જવાથી થાય છે, એટલે એ તો થવાનું હતું તે થાય છે, એમાં ક્યાં મને કાંઈ નુકસાન થાય છે. અમે પણ કંદમૂળ તો ખાઈએ છીએ, અમે પણ રાત્રિ ભોજન તો કરીએ છીએ, પણ રાત્રિ ભોજનને અને આત્માને શું સંબંધ? આત્મા જે છે એ જુદો છે અને ભોજન જે છે એ જુદી વસ્તુ છે, એમાં રાત ને દિવસનો ક્યાં ફેર આવ્યો? એટલે અમે તો રાત્રિ ભોજન પણ કરીએ છીએ, અમે તો કંદમૂળ પણ ખાઈએ છીએ, અમે તો આમ કરીએ છીએ, એને આત્માને કાંઈ સંબંધ નથી. જો આવો ઊંધો અર્થ કરવામાં આવશે, આવી રીતે ઊંધું સમજવામાં આવશે, તો સમજવું કે એને અનંત ભવ કરવાનો વારો આવશે. સિદ્ધાંતની વાતને જેમ છે તેમ સમજવાને બદલે પોતાની મતી કલ્પનાએ એને ઊંધાઈથી જો સમજવામાં આવશે કે ભલે ને એવો બટાટામાં અનંત જીવો તમે કહો છો તેનો ઘાત થઈ જાય, પણ એ તો મરવાના હતા માટે મરે છે, એનું આયુષ્ય જે પ્રમાણે હોય એનું એ પ્રમાણે થાય છે, એમાં અમે બટેટા ખાધા એટલે શું, એવો જો વિચાર કર્યો તો સમજવું કે એ વિકલ્પ જે છે એ મિથ્યાત્વ છે, અને એ ગૃહિત મિથ્યાત્વ છે, અને એવા ગૃહિત મિથ્યાત્વને કારણે અનંત ભવ થશે. જો અનંત ભવનું કારણ ગૃહિત મિથ્યાત્વ છે, કાંઈ તીવ્ર કસાય ભાવે કોઈને મારી નાખીએ, હિંસા કરી નાખીએ, એ અનંત બંધનું કારણ નથી, અનંતાનુબંધીનું કારણ એ નથી. કેમ કે નરકમાં ગયેલા જીવો પણ એના પછીના જ ભવે જો તીર્થંકર થઈ શકતા હોય તો સમજવું કે એ તીવ્ર કસાય છે એ અનંતાનુબંધીનું કારણ નથી. એટલે ક્યારેય આવા ધર્મના નામે ઊંધા અર્થ કરી, ધર્મના નામે ઊંધા અર્થ કરી અને ગૃહિત મિથ્યાત્વ તો ન જ કરવું. ઠીક છે, અચેત ને સચેત ને બધું ક્યાં જુઓ, સિદ્ધાંતમાં તો કહ્યું છે ને કે આ અચેત ને સચેત એનો ઘાત થાય તો ક્યાં બંધ પડે છે, જુઓ આ તો કહ્યું છે ના, એમ નથી લેવાનું. અહીંયા જે વાત જે અપેક્ષાએ સમજાવવામાં આવી છે એ અપેક્ષાએ સમજવાનું છે. અહીંયા તો એક સિદ્ધાંત સમજાવવો છે કે ભાઈ તારા રાગ છે, રાગ સાથેનું એકત્વ છે, એ જ મુખ્યપણે બંધનું કારણ છે. બસ આટલી વાતને આમાંથી પકડવાની છે. એટલા માટે આ ગાથાઓ સમજાવવામાં આવી છે, એમાંથી કઈ ઊંધો અર્થ નથી કાઢવાનો. આ અચેત ને સચેતની વાત છે, એમાંથી આવા ઊંધા અર્થ નથી કાઢવાના. તો આપણે આગળ વાત લઈએ. અહીંયા કહે છે કે માટે બંધનું કારણ રાગાદિક જ છે, એ નિશ્ચય છે. ઉપયોગમાં રાગાદિકરણ એ એક જ બંધનું કારણ નિશ્ચયથી નિર્બાધપણે સિદ્ધ થાય છે, એ સિદ્ધ થાય છે. પેલા બધામાં એ સિદ્ધ થઈ શકતું નથી. ઉપયોગમાં રાગની એકતા, રાગની એકતા એટલે ચિકાસ, એ જ નિશ્ચયથી બંધનું કારણ છે. અને છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ચોથા અને પાંચમા ગુણસ્થાન વાળાને જેવી મુનિને હોય છે એવી વ્યવહારની સમિતિનો અભાવ છે. એમને પણ સમિતિ તો હોય છે, પણ મુનિ જેવી નથી, એને વ્યવહારની સમિતિનો અભાવ છે. જો ગુરુદેવ સ્પષ્ટતા કરી છે એટલે અંતરંગ દશા એમને પણ એમ જ છે, શ્રદ્ધા એમની એમ જ છે કે એમણે કોઈનો એમના દ્વારા ઘાત હોય નહીં, એ વાત તો બરાબર જ છે. સમ્યક જ્ઞાન છે, સમ્યક દર્શન છે, ચોથું પાંચમું ગુણસ્થાન છે, તેવી દશા છે, પણ હજી વ્યવહાર મુનિ જેવો એમનો નથી. એટલે કહે છે કે વ્યવહારની સમિતિનો એમને અભાવ છે, કઈ અપેક્ષાએ? મુનિની અપેક્ષાએ. જેવી મુનિને હોય છે એવી વ્યવહારની સમિતિનો અભાવ છે. સમિતિ તો છે પણ મુનિ જેવું નથી, માયામાં હજી મુનિ જેવું નથી, અતિચાર રહિત સમિતિ નથી. તેથી તેમને સર્વથા બંધનો અભાવ નથી પણ કથંચિત બંધ છે. તેથી તેમનું નામ અહીં ન લીધું. જો કેટલી બધી સ્પષ્ટતા કરી દીધી છે આપણે, જે વાત કરતા હતા એ જ વાત અહીંયા કહી દીધી છે કે ચોથા પાંચમા ગુણસ્થાનવાળા સમ્યક દ્રષ્ટિને પણ એ વ્યવહારથી સમિતિ મુનિ જેવી નથી તો એમને પણ બંધ પડે છે. તો પછી મિથ્યાદ્રષ્ટિને જો સમિતિનો અભાવ હોય તો કેવા બંધ પડે? એને તો અનંત અનુબંધ થાય. અને એમાંય જો કે ધર્મના નામે એમ કે સચેતનના ઘાત દ્વારા બંધ પડતો નથી એમ કહી એમ વિચારી અને જો એ ઘાતમાં પ્રવર્તે છે તો એને આનંદ ભાવ થશે. જો અહીંયા તો ચોથા અને પાંચમા ગુણસ્થાન વાળાને પણ માત્ર વ્યવહારમાં સમિતિનો અભાવ છે. જો વ્યવહારમાં એક મુખ્ય છે, અહીંયા અંતરંગમાં તો બધું બરાબર જ છે. સમ્યક દર્શનમાં કોઈ શ્રદ્ધામાં કોઈ ફેર નથી. મુનિની શ્રદ્ધા અને ચોથા પાંચમા ગુણસ્થાન વાળાની શ્રદ્ધામાં કાંઈ ફેર નથી. તે છતાં પણ વ્યવહારની સમિતિ એમને મુનિ જેવી નથી એટલે એમને સર્વથા બંધનો અભાવ નથી પણ એમને કથંચિત બંધ છે. અને એટલા માટે જ્યારે ઉપર વાત કરવામાં આવી કે સચેત અચેતના ઘાત દ્વારા બંધ થતો નથી ત્યારે મુનિને માટે એ વાત કરવામાં આવી, અને ત્યાં સમ્યક દ્રષ્ટિ ચોથા પાંચમા ગુણસ્થાન વાળાની વાત ન કરી, એમનું નામ લઈ અને એ કહેવામાં ના આવ્યું. બાકી એમને અંતરંગમાં તો સ્વભાવ દ્રષ્ટિ થઈ છે અને રાગની એકતા બુદ્ધિ તૂટી ગઈ છે. ચોથા પાંચમા ગુણસ્થાન વાળાને પણ અંતરંગમાં તો સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે અને રાગની એકતા બુદ્ધિ તૂટી ગઈ છે. શ્રદ્ધામાં એમ જ છે એટલે એ અપેક્ષાએ તો એમને પણ એ બંધ થતા નથી, એ બંધ રહિત જ જાણવા. સમયસારની 14મી 15મી ગાથામાં આવે છે ને કે જો અસદી અપાણમ આ બધા પુટ્ટુ કરીને વાત આવે છે ને, 21મા પાના ઉપર આગળ વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે જો એ 14મી અને 15મી ગાથામાં જે વાત આવી ને ત્યાં એ કહ્યું ને કે એવા અબદ્ધ સ્પષ્ટ પ્રભુ આત્માને જેણે દ્રષ્ટિમાં લીધો છે તેને બંધન છે નહીં. એટલે સમ્યક દ્રષ્ટિને બંધન નથી. ભગવાન આત્મા અંદર અબંધ સ્વરૂપ છે અને તેને દ્રષ્ટિમાં લેનારા પરિણામ પણ રાગને પરના સંબંધ રહિત અબંધ છે. એમના પરિણામો છે તે બંધ રહિત છે. રાગને પરના સંબંધ રહિત અબંધ છે. રાગ અને પરનો સંબંધ રહિત એ પરિણામ છે. રાગ અને પર એના સંબંધ રહિત એ પરિણામ થાય છે. જેને ભગવાન આત્માને દ્રષ્ટિમાં લીધો છે એને તો પરના સંબંધ વિનાના અબંધ પરિણામ થાય છે. જેણે રાગથી ભિન્ન પડીને અંદર અબંધ સ્વરૂપ ભગવાન આત્માને જોયો, જાણ્યો, ભાળ્યો છે, અનુભવ્યો છે તેને બંધન રહિત જ અમે કહીએ છીએ એમ કહે છે. જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ સ્વરૂપ પોતાના ભગવાનના ભેટા થયા ને, ભલે પર્યાયમાં ભગવાન આવ્યા નથી પણ પર્યાયમાં ભગવાનના જ્ઞાન શ્રદ્ધાને આવી ગયા છે. પહેલા પર્યાયમાં રાગની એકતા આવતી હતી અને હવે પર્યાયમાં રાગ વિનાનો આખો ચૈતન્ય પુંજ પ્રભુ આવ્યો છે. રાગનો અભાવ થઈને પર્યાયમાં પૂર્ણ દ્રવ્ય સ્વભાવ જણાયો છે. એવા સ્વભાવ દ્રષ્ટિવંતને અહીં કહે છે બંધ નથી, નિર્બંધતા છે. આ રીતે ભાવાર્થ ઉપરના પ્રવચનના અંશ આપણે અહીંયા પૂરા કરીએ છીએ. હવે આપણે આવા જ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું છે એ કાવ્ય લઈએ અને એના ઉપર ગુરુદેવે જે વાત કરી છે એને સમજીએ. આ જ વાત આ જ રીતે 164મા કળશમાં કરવામાં આવી છે. તો કળશ 164 ન કર્મ બહુલમ જગનન ચલનાત્મકમ કર્મ વા ન નૈક કરણાની વા ન ચિદ્ધ ચિદ્ધયો બંધકૃત યદૈક્યમ उपयोग भूह सम उपायाति रागादि भी स एव किल केवलम भवति बंध हेतु नुणा। श्लोकना अर्थमा कहे छे के कर्म बंद करनारु कारण नथी बहु कर्मयोग पुद्गलो थी भरेलो लोक नथी चलन स्वरूप कर्म नथी अनेक प्रकारना करणो के नथी चेतन अचेतन नो घात। कर्म बंद करनारु कारण बंद कृत बंद करनारु कर्म बंद करनारु कारण तो के शुं तो के ए आ न कर्म बहुलम जगत एटले के बहु कर्म योग पुद्गल थी भरेलो लोक कर्मणे रजकणो थी भरेलो लोक ए एनु कारण नथी। न चलनात्मकम कर्मवा एटले चलन स्वरूप कर्म अर्थात काया वचन मननी क्रियारूप योग ए पण एनु कारण नथी। न नैक करणानी एटले के अनेक प्रकारना करणो पण नथी। अने न चिद अचिद वधह एटले के चेतन अचेतन नो घात ए पण कर्म बंद नु कारण नथी। उपयोग भूह रागादि भी यद एकम समुपयाति मात्र रागादि साथे एक पणु पामवु तेज खरेखर पुरुषों ने बंधनु कारण छे। कील नुणाम बंध हेतु भवती आ चारे चार वस्तु ने अहिया अमृतचंद्राचार्य भगवाने पण लीधी के कर्म बंधना कारण तरीके आ चार वस्तु नथी। कई चार वस्तु नथी तो के आ कारमणे रजकणो उद्गळो थी भरेलो लोक काया वचन मननी क्रिया ना योग अनेक प्रकारना करणो अने चेतन अचेतन नो घात आ चारे कारणों बंधना कारण थता नथी। परंतु उपयोग भू आत्मा रागादि साथे जे ऐक्य पामे छे रागादि साथे जे एक पणु पामे छे तेज एकमात्र खरेखर जीवने बंधनु कारण छे। पुरुषोने एटले जीवने आत्माने बंधनु कारण छे। भावार्थ एक लीटीमां कहो छे के अहीं निश्चय नहींथी एक रागादिकने ज बंधनु कारण कहू छे। अहीं मुख्यतः निश्चय नहींथी कथन करवामां आव्युं छे एटले मुख्यपणे जो कारण विचारीए तो आपेला चारने काढी नाखी अने मात्र रागादिक साथे एक रूपता एने ज बंधनु कारण कहेवामां आव्युं छे। प्रवचन रत्नाकर गुरुदेव कलश 164 ઉપર પ્રવચન આપતા સમજાવે છે કે કર્મબંધ કરનારું કારણ નથી બહુ કર્મયોગ પુદ્ગલથી ભરેલો લોક નથી ચલન સ્વરૂપ કર્મ નથી અનેક પ્રકારના કરણો કે નથી ચેતન અચેતનનો ઘાત। તો પછી કર્મબંધનું કારણ શું છે તો કહે છે કે ઉપયોગ ભૂ અર્થાત આત્મા રાગાદી સાથે જે ઐક્ય પામે છે એક રૂપતા કરે છે તે જ એકમાત્ર રાગાદી સાથે એક પણ પામવું તે જ એકમાત્ર કારણ છે। માત્ર રાગાદિક સાથે એક પણ પામવું તે જ કર્મબંધનું કારણ છે એ જ ખરેખરું કારણ છે નિશ્ચયથી એ જ કારણ છે। જીવને રાગાદિક સાથે એક પણ પામવું તે જ જો અહીંયા એકાંત કર્યું છે માત્ર રાગાદિક સાથે એક પણ પામવું તે જ પુરુષોને એટલે જીવોને બંધનું કારણ છે। શું કહ્યું ઉપયોગ ભૂ એટલે ભગવાન આત્માની ભૂમિકા તો ચૈતન્યના ઉપયોગ રૂપ છે। ભગવાન આત્માનો ઉપયોગ તો શુદ્ધ છે ત્રિકાળ શુદ્ધ જ છે અર્થાંત આત્મા જાણવા દેખવાના ઉપયોગ સ્વભાવથી ત્રિકાળ ભરેલો છે એ માત્ર જ્ઞાયક 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 છે જાણવા દેખવા વાળો છે। જ્ઞાન દર્શનના ઉપયોગ આપણે એમ કહીએ છીએ ને દર્શન એટલે દેખવું અને જ્ઞાન એટલે વિશેષતાથી જાણવું એટલે એવા દેખવા જાણવાના ઉપયોગ, જ્ઞાન દર્શનના ઉપયોગ રૂપ ભગવાન આત્મા ત્રણેય કાળે છે, ભૂતકાળમાં પણ હતો, વર્તમાનમાં પણ અને ભવિષ્યમાં પણ એમ જ રહે છે. એમાં કાંઈ ફેરફાર થતો નથી, એવો ફેરફાર થવાનો પણ નથી. ભગવાન આત્મા ચૈતન્યના ઉપયોગ રૂપ છે, એનો ઉપયોગ માત્ર જાણવા દેખવા રૂપ જ છે, એવો શુદ્ધ ઉપયોગ જ એનો છે અને ત્રણેય કાળે એ એવો જ છે. અને વર્તમાનમાં પણ એ ચૈતન્યમય ઉપયોગ છે, એનું લક્ષ ભલે એ તરફ નથી ગયું એટલે એને એની ખબર નથી, નિત્યાદ્રષ્ટિ અજ્ઞાનીને એની ખબર નથી. પણ ભગવાન આત્માનો એ વિચાર કરે તો એને ખ્યાલ આવે કે ચૈતન્ય ભગવાન આત્મા એવો ચેતન રૂપે જ પરિણમે છે, એ ક્યારે વિભાવ ભાવરૂપ થતો જ નથી, એનું તો શુદ્ધ નિર્મળ પરિણમન જ છે. અનંત ગુણનો પિંડ અને એ અનંત ગુણનું પરિણમન એ શુદ્ધ નિર્મળ એકરૂપ પરિણમન છે. અને એવા પરિણમનને, એવી શુદ્ધ નિર્મળ પર્યાયને વર્તમાન જ્ઞાનની પર્યાય જ્યારે જાણે છે, અનુભવે છે, ત્યારે કહેવાય છે કે એણે આત્માનો અનુભવ કર્યો. અંદરમાં તો એ જ છે, શુદ્ધ પરિણમન જ ચાલી રહ્યું છે. એટલે અત્યારે વર્તમાનમાં પણ એ ચૈતન્યમય ઉપયોગ છે, પણ વર્તમાન જ્ઞાનની પર્યાય એનું લક્ષ કરે છે એટલે એને જાણે છે, ત્યારે એમ કહેવાય કે એનો ઉપયોગ સૂક્ષ્મ થયો, શુદ્ધ થયો. આવા ચૈતન્યમય ઉપયોગની ભૂમિકામાં રાગને કરતો નથી, ભેળવતો નથી, એવો જે પુરુષ છે, એવો જે આત્મા છે, એ તો જ્ઞાની છે અને એવા જ્ઞાનીને બંધ નથી. અને એની સાથે જે રાગાદિકને કરે છે, રાગાદિકને ભેળવે છે, રાગાદિક રૂપે પરિણમી જાય છે, એની સાથે રાગાદિક સાથે એકત્વ કરે છે, એને બંધ છે, એવા આત્માને બંધ થાય છે. આ ચોખ્ખું કહી દીધું. ઉપયોગ વિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ જે આત્મા, એમાં રાગની એકતા કરવી તે જ એને બંધનું કારણ છે. આમાં સંકિતિના, અસ્થિરતાના બંધને કાઢી નાખ્યો છે એટલે એને ગૌણ કરી અને અહીંયા લીધો નથી, ગણતરીમાં લીધો નથી. મુખ્ય બંધ મિથ્યાત્વ છે, મુખ્ય સંસાર મિથ્યાત્વ છે, સંસારનું મુખ્ય કારણ મિથ્યાત્વ છે, રાગાદિક સાથેનું એકત્વ છે અને આશ્રવનું મુખ્ય કારણ પણ મિથ્યાત્વ છે, રાગાદિ સાથેનું એકત્વ છે. તો આ રીતે અહીંયા આ કળશની અંદર પણ એ જ વાત સમજાવવામાં આવી, જે ગાથા 237 થી વાત 241માં સમજાવવામાં આવી એ જ વાતને અહીંયા પણ લેવામાં આવી છે. હવે અહીંયા ભાવાર્થમાં કહે છે કે અહીં નિશ્ચય નહીંથી એક રાગાદિકને જ બંધનું કારણ કહ્યું છે, એટલે રાગાદિક સાથે એકત્વ અથવા તો ઉપયોગમાં રાગાદિકનું એકત્વ એ બંધનું કારણ છે, એ વાત અહીંયા કરી. હવે ગુરુદેવ કહે છે કે આગળની ગાથાઓમાં એનો વધારે બીજી રીતે વિસ્તાર કરવામાં આવશે, કેમ કે બંધનો અધિકાર છે એટલે બંધ વિશે સંપૂર્ણ વાત આ અધિકારમાં આવશે. અત્યારે પહેલી વાત એ લીધી કે બંધનું કારણ શું, સૌથી પહેલી શરૂઆત બંધ અધિકારમાં 237 ગાથાથી શરૂ કરી, એમાં પહેલી વાત આ લીધી કે બંધનું કારણ, ખરેખર કારણ શું છે એ વાત લીધી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે પહેલા સમયસારજીની સ્તુતિ અને તે પછીથી સુખદા બોલી અને આપણે સ્વાધ્યાય પૂરો કરીશું.
સંસારી જીવના પાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, मुनि कुंद संजीवनी समय प्रावृत तणि भाजन भरी कुंद कुंदीर चू शास्त्र साथियामृते पुरा ग्रंथादिराज तारामा बावो ब्रह्मांडनाबरा अहो वाणी तारी प्रसमरस भावे नितरती मुमुक्षुने पाती अमृतरस अंजलि भरी भरी अनादिनी मूर्छा विषतणी त्वराती उतरती विभावेती थंबी स्वरूप बणी दौड़े परिणती तुंचे निश्चय ग्रंथ भंग सगड़ा व्यवहार ना भेदभा तू प्रज्ञा छीणी ज्ञान ने उदयनी संधि सहु छेदवा साथी साधक नो तुमानु जगनो संदेश श्री वीर नो विसामो भव क्लांत ना हृदय नो तुम पंथ मुक्ति तनो सुने तने रस निबंध शिथिल थाय जाने तने हृदय ज्ञानी तना जनाय तू रोचता जगतनी रुचि आड़से सौ तूरी जता सकल नायक देवरीजे बनाऊं पत्र कुंदना रत्नों ना अक्षरो लखी तथापि कुंद सूत्रो ना अंकाय मूल्य ना करी तथापि कुंद सूत्रो ना अंकाय मूल्य ना करी
सुख नाम अनंत सुखं